અયોધ્યા નગરીમાં ઋષભદેવ ભગવાનનો જન્મ કલ્યાણક. 9.25 મહિના બાદ ફાગણવદ નોમના સુપ્રભાતે પૂર્વ દિશામાં જેમ સૂર્ય ઉગે તેમ મરુદેવી માતાએ ભગવાન ઋષભદેવને જન્મ આપ્યો. 3 જ્ઞાનથી સુશોભિત ભગવાન જન્મ્યા કે તરત 3 લોકમાં આનંદ છવાઈ ગયો. પૃથ્વી આનંદથી ધણધણી ઉઠી ને સમુદ્ર આનંદ તરંગથી ઉછળી રહ્યો. આકાશ નિર્મળ થઈ ગયું, 10 દિશાઓમાં પ્રકાશિત બની. પ્રજાજનો હર્ષિત બન્યા ને દેવોને પણ આશ્ચર્ય થયું. કલ્પવૃક્ષોમાંથી ફૂલ વરસવા લાગ્યા, સુગંધિત વાયુ વહેવા લાગ્યો. ઇન્દ્રના ઇન્દ્રાસન પણ કંપી ઉઠ્યા. સ્વર્ગના વાજા ઘંટ અને શંખ એની મેળે વાગવા માંડ્યા. ભગવાન ઋષભદેવના અવતારથી સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો. સિંહાસન કંપાયમાન થવાથી ઇન્દ્રે અવધિજ્ઞાન વડે જાણી લીધું કે અયોધ્યા નગરીમાં ભવ્ય જીવોને વિકસિત કરનાર તીર્થંકર દેવનો અવતાર થઈ ચૂક્યો છે. તરત સિંહાસન ઉપરથી નીચે ઉતરીને ઇન્દ્રએ તીર્થંકરને નમસ્કાર કર્યા અને તેમનો જન્મોત્સવ ઉજવવા માટે ઐરાવત હાથી ઉપર બેસીને ઠાઠમાઠથી અયોધ્યાપુરી આવ્યા. માતાજીના મહેલમાં જઈને ઇન્દ્રાણીએ અત્યંત પ્રેમથી ઋષભકુમારના તથા જીન માતા મરુદેવીના દર્શન કર્યા અને પ્રદક્ષિણા દઈને સ્તુતિ કરવા લાગી કે હે માતા, આપ મંગલરૂપ છો, પુણ્યવાન છો, મહાન દેવી છો અને 3 લોકનું કલ્યાણ કરનારા છો. પછી ઇન્દ્રજાળ વડે માતાને ઊંઘાડી દીધા અને વિક્રિયા વડે બીજું દૈવી બાળક તેની પાસે રાખીને જીનકુમારને તેડી લીધા. અહો, ચૂડામણી રત્ન સમાન એ જગદગુરુ જીન બાળકને પોતાના 2 હાથમાં તેડતા તે ઇન્દ્રાણીને પરમ આનંદ થયો. ઉત્કૃષ્ટ પ્રીતિપૂર્વક તે વારંવાર બાળકનું મુખ દેખતી હતી, વારંવાર તેના શરીરનો સ્પર્શ કરતી હતી ને વારંવાર તેને સૂંઘતી હતી. અત્યંત દુર્લભ એવા ભગવાનના સ્પર્શને પામવાથી જાણે કે 3 લોકનો વૈભવ મળી ગયો હોય એમ તે પ્રસન્નતા અનુભવતી હતી. આમ આનંદપૂર્વક ભગવાનને લઈને ઇન્દ્રાણી જતી હતી ત્યારે 3 લોકમાં મંગળ કરનારા એવા તે જીન ભગવાનની આગળ આગળ દીપકુમારી દેવીઓ અષ્ટમંગળ સહિત ચાલતી હતી. ઐરાવત હાથી પાસે આવીને ઇન્દ્રાણીએ તે જીન બાળક ઇન્દ્રના હાથમાં આપ્યા ને ઇન્દ્ર અતિશય હર્ષપૂર્વક પુલકિત નયને તેમનું સુંદર રૂપ દેખવા લાગ્યા તથા સ્તુતિ કરવા લાગ્યા કે હે દેવ, આપ કેવળજ્ઞાન સૂર્યને ઉત્પન્ન કરનારા ઉદ્યાચલ છો. અજ્ઞાન અંધકારમાં ડૂબેલું આ જગત આપના દ્વારા જ્ઞાન પ્રકાશ પામશે. આપ ગુરુઓના પણ ગુરુ છો, ગુણોના સમુદ્ર છો, તેથી આપને નમસ્કાર હો. ભગવાન, આપ 3 જગતને જાણનારા છો, તેથી આપની પાસેથી જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી અમે આપના ચરણ કમળને ઘણા આદરપૂર્વક અમારા મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. આમ સ્તુતિ કરીને પછી ઐરાવત હાથી ઉપર પ્રભુની સવારી લઈને દેવો જય જયકારપૂર્વક મેરુ પર્વત તરફ ચાલ્યા. ત્યારે દેવોના 12.5 કરોડ મંગલવાજા વાગતા હતા ને કરોડો અપ્સરા દેવીઓ ભક્તિથી નૃત્ય કરતી હતી. ઐરાવત હાથી ઉપર બેઠેલા સૌધર્મ ઇન્દ્રે ભગવાનને ગોદમાં લીધા હતા. ઈશાન ઇન્દ્રે ભક્તિથી છત્ર ધર્યું હતું ને સનતકુમાર તથા મહેન્દ્ર એ 2 ઇન્દ્રો ભક્તિથી ચામર ઢાળતા હતા. ઇન્દ્રોની આવી ભક્તિ અને આવી જીન વિભૂતિ દેખીને ઘણા મિથ્યા દ્રષ્ટિ દેવો પણ સમ્યક જૈન માર્ગને શ્રદ્ધાળુ બન્યા હતા. આ પ્રમાણે ભગવાનના જન્માભિષેકની સવારી સૂર્યચંદ્રથી પણ ઘણે ઊંચે 99,000 યોજન ઊંચા મેરુ પર્વત પર આવી પહોંચી. જંબુદ્વીપના મુગટ સમાન આ મેરુ પર્વત સોનાનો છે ને તીર્થંકર ભગવાનના અભિષેકને લીધે પવિત્ર તીર્થરૂપ છે. તેથી સૂર્યચંદ્ર વગેરે જ્યોતિષી દેવોના વિમાનો સદા તેની પ્રદક્ષિણા કરે છે. ઋદ્ધિધારક મુનિવરો ત્યાં જઈને ધ્યાન ધરે છે. તેના ઉપર પહેલાં ભદ્રશાલવન છે, પછી નંદનવન છે, પછી સોમનસવન છે, સોમનસવન છે અને પછી પાંડુકવન છે. ચારેય વનમાં ચારે દિશામાં મણિરત્નોથી શોભિત એક એક જૈન મંદિર છે. પાંડુકવનમાં ચારે દિશામાં સ્ફટિકમણીની પાંડુક શિલા છે, તેના ઉપર તીર્થંકરોનો જન્માભિષેક થાય છે, તેથી તે શિલા અત્યંત પવિત્ર ને સિદ્ધિશિલા જેવી શોભાયમાન છે. દેવો સદા તેની પૂજા કરે છે. તેના ઉપર શ્રેષ્ઠ સિંહાસન છે. સુમેરુ પર્વતની પ્રદક્ષિણા કરીને ઇન્દ્રે હર્ષપૂર્વક બાલ તીર્થંકરને પાંડુક શિલા ઉપર બિરાજમાન કર્યા, ત્યારે જાણે કે જિનેન્દ્ર દેવની માતા હોય એમ તે પાંડુક શિલા શોભી ઉઠી. જિનેન્દ્ર ભગવાનના જન્મ કલ્યાણકનો વૈભવ દેખવા માટે ચારે બાજુ દેવો બેસી ગયા. જાણે કે બધા દેવો સ્વર્ગ ખાલી કરીને આ મેરુ પર્વત ઉપર આવી ગયા હોય એમ મેરુ પર્વત સ્વર્ગ સમાન શોભતો હતો. ત્યાં ઇન્દ્રોએ એવો દિવ્ય મંડપ રચ્યો હતો કે જેમાં ત્રણ લોકના બધા જીવો બેસે તો પણ સંકળાશ ન પડે. ચારે બાજુ દેવોના દુંદુંભી વાજા વાગતા હતા. આવા આનંદકારી વાતાવરણ વચ્ચે ઇન્દ્રોએ સોનાના મોટા મોટા કળશ વડે ઋષભ તીર્થંકરનો જન્માભિષેક શરૂ કર્યો. ક્ષીર સમુદ્રમાંથી કળશ ભરી ભરીને દેવો એકબીજાના હાથમાં આપતા હતા. તે એક સાથે ઘણા કળશ લેવા માટે ઇન્દ્રે વિક્રિયા બળથી પોતાના 1000 હાથ બનાવી દીધા હતા. હજાર હજાર હાથવાળા સૌધર્મ ઇન્દ્રે જય જયકાર પૂર્વક જ્યારે જિનેન્દ્ર ભગવાનના મસ્તક ઉપર પહેલી જલધારા છોડી ત્યારે બીજા કરોડો દેવો પણ આનંદિત થઈને જય જયકાર પૂર્વક મોટો કોલાહલ કરવા લાગ્યા. આહા હા, એ જિન અભિષેકના મહિમાની તો શી વાત. જો કે ગંગા અને સિંધુ નદીના મોટા ધોધ જેવી જલધારા મસ્તક પર પડતી હતી તો પણ એ બાલ તીર્થંકર મેરુ જેવા સ્થિર હતા ને પોતાના અદ્ભુત મહાત્મ્ય વડે લીલા માત્રમાં તે જલધારા ઝીલતા હતા. ભગવાન તો સ્વયં પવિત્ર જ હતા ને પોતાના પાવન અંગના સ્પર્શ વડે તેમણે તે પાણીને પણ પવિત્ર કરી દીધું હતું, તથા તે પાણીએ સમસ્ત દિશામાં ફેલાઈને આખા જગતને પવિત્ર કરી દીધું હતું. તે પાણીના રજકણો ઊંચે ઉડવાથી તેના સ્પર્શ વડે પ્રસન્ન થઈને આકાશ પણ જાણે હસતું હોય તેવું શોભતું હતું. એ વખતે મેરુની શોભા દેવોને પણ એવી અભૂતપૂર્વ લાગતી હતી જાણે કે પૂર્વે કદી જોઈ જ ન હોય. કલકલ કરતો અભિષેકના જલનો પ્રવાહ અમૃત સમાન શોભતો હતો ને ભગવાનનો યશ ગાતો હતો એવો લાગતું હતું. ભગવાનના જન્માભિષેકથી આખી પૃથ્વી સંતુષ્ટ થઈ ગઈ હતી. આખા દેશમાં કોઈ ઉપદ્રવ જ ન હતો. સમસ્ત પ્રજા કલ્યાણરૂપી હતી. આહા, એ તીર્થંકરના અભિષેક જગતના પ્રાણીઓનું કોઈ કલ્યાણ બાકી રાખ્યું ન હતું. અનેક ચારણ વૃદ્ધિધારી મુનિવરો આદરપૂર્વક એકાગ્ર ચિત્તે એ જિનેન્દ્ર જન્મોત્સવ નિહાળતા હતા. વિદ્યાધરો આશ્ચર્યથી જોતા હતા. દેવો આનંદિત થઈને જન્મકલ્યાણક સંબંધી અનેક નાટક કરતા હતા. દુંદુંભી વાજા વાગતા હતા. સુગંધી ગંધોદકને દેવો ભક્તિથી મસ્તકે ચડાવતા હતા ને સર્વત્ર જિન મહિમાની ચર્ચા ચાલતી હતી. અભિષેક બાદ ઇન્દ્રોએ જિનેન્દ્ર ભગવાનનું પૂજન કર્યું ને જન્માભિષેકની વિધિ સમાપ્ત કરી. ભગવાન મેરુ પર્વત ઉપર ચૂડામણી રત્ન સમાન શોભતા હતા. ઇન્દ્ર તો જેમનો અભિષેક કરનાર હતો, મેરુ પર્વત જેવું ઊંચું સ્થાન જેમના સ્થાનનું આસન હતું, ઇન્દ્રાણી જ્યાં આનંદથી નાચતી હતી, દેવો જ્યાં દાસ હતા અને ક્ષીર સમુદ્ર જેમના સ્નાન માટેના પાણીનો હાંડો હતો, આવા અતિશય પ્રશંસનીય પવિત્ર આત્મા ભગવાન ઋષભદેવ સમસ્ત જગતને પવિત્ર કરો, સદા જયવંત હો. આ રીતે ઋષભદેવ તીર્થંકરના જન્માભિષેકનું વર્ણન પૂરું થયું. અભિષેક પછી ઇન્દ્રાણીએ ભગવાનના શરીરને ઉત્તમ વસ્ત્ર દ્વારા લૂછ્યું ને અત્યંત હર્ષપૂર્વક સ્વર્ગમાંથી લાવેલા વસ્ત્રાભૂષણો જગતગુરુ ભગવાન ઋષભકુમારને પહેરાવ્યા અને ઘણા આદરપૂર્વક ભગવાનના લલાટ પર તિલક કર્યું, પરંતુ જગતના તિલક સ્વરૂપ એવા ભગવાનની શોભા શું તે તિલક વડે હતી? નહીં, ઉલટું તે તિલક ભગવાનને લીધે શોભતું હતું. જગતના મુગટ સ્વરૂપ એવા ભગવાનને મુગટ વગેરે અનેક દૈવી આભૂષણો ઇન્દ્રાણીએ પહેરાવ્યા. ભગવાનના કાન વગર વિંધીએ જ છિદ્રવાળા હતા, તેમાં ઇન્દ્રાણીએ ઉત્તમ મણિમય કુંડલ પહેરાવ્યા. એ પ્રમાણે વસ્ત્રાલંકારોથી શોભિત ભગવાનના અદ્ભુત રૂપને દેખીને સ્વયં ઇન્દ્રાણીને પણ મહાન આશ્ચર્ય થયું. ઇન્દ્ર પણ આશ્ચર્યથી ભગવાનનું રૂપ જોવા લાગ્યા, પરંતુ બે આંખો વડે તેમને સંતુષ્ટ ન થયો, તેથી 1000 આંખો બનાવીને તે ભગવાનનું રૂપ જોવા લાગ્યો અને પછી તે ઇન્દ્રાદિ દેવો તીર્થંકર ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. હે દેવ, અમને પરમ આનંદ દેવા માટે આપનો અવતાર છે. આપના વચન કિરણો વડે અમારા અંતરનો અજ્ઞાન અંધકાર નષ્ટ થાય છે. પ્રભો, આપ દેવોમાં આદિ દેવ છો, આપ ત્રણ જગતના આદિ ગુરુ છો, આપ આદિ વિદ્યાતા એટલે કે મોક્ષની વિધિના સમજાવનાર છો અને આપ ધર્મના આદિ નાયક છો. આપ જ જગતના પિતા છો. પ્રભો, આપ તો પવિત્ર જ છો, પરંતુ પાપથી મલિન એવું આ જગત આપના જન્માભિષેક વડે પવિત્ર થયું છે, તેમજ આ મેરુ પર્વતને ક્ષીર સમુદ્ર પણ પાવન થયા છે. હે નાથ, પરબ્રહ્મ પરમાત્મા નજરે ન દેખાય એમ કોઈ કહે છે તે જૂઠ છે, કેમ કે પરમ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા એવા આપ આજ અમને પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છો. હે ભગવાન, આપનો આત્મા પવિત્ર છે, તેથી આપને નમસ્કાર હો. આપના ગુણો સર્વત્ર પ્રસિદ્ધ છે, તેથી આપને નમસ્કાર હો. આપ જન્મ મરણનો નાશ કરનારા છો, તેથી આપને નમસ્કાર હો. આપ ત્રણ જગતના પરમેશ્વર છો, તેથી આપને નમસ્કાર હો. પ્રભો, આપ પૃથ્વી જેવા ક્ષમાવંત છો, જલ સમાન સૌને આહલાદિત કરનારા છો, વાયુ જેવા નિષ્પરિગ્રહી છો, અગ્નિની જેમ આપનું ધ્યાન તેજ સદા પ્રદીપ્ત છે, તથા આકાશની જેમ આપ સદા નિર્વિકારી છો. મેરુ ઉપર ઇન્દ્ર ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. હે પ્રભો, પૂર્વ દશમાં ભવે મહાબલ રાજાની પર્યાયમાં આપે આત્મામાં જૈન ધર્મના સંસ્કારના બીજ રોપ્યા, પછી તેનું સિંચન કરતા કરતા ચોથા ભવે ભોગભૂમિમાં આપ સમ્યક દર્શન પામ્યા ને પછી તેમાં વૃદ્ધિગત થતાં થતાં દસમા ભવે આપ પરમાત્મા બન્યા. તે 10 અવતારનું સ્મરણ કરતા આત્મસાધનાના ભાવો જાગે છે. આ એ 10 અવતારના નામોને વર્તમાનમાં લાગુ કરીને ઇન્દ્ર સ્તુતિ કરે છે. પહેલું, મહાન બળના ધારક હોવાથી આપ મહાબલ છો. બીજું, લલિત અંગના ધારક હોવાથી આપ લલિતાંગ છો. ત્રીજું, ધર્મતીર્થ પ્રવર્તાવવામાં આપ મજબૂત એટલે કે વજ્રજંગ છો. ચોથું, આપ સુવિશુદ્ધ પૂજ્ય હોવાથી આર્ય છો. પાંચમું, દિવ્યશ્રી અર્થાત શોભાના ધારક આપ શ્રીધર છો. છઠ્ઠું, ઉત્તમ ભાગ્યવાળા હોવાથી આપ સુવિધિ છો. સાતમું, અવિનાશી પદના સ્વામી હોવાથી આપ અચ્યુતેન્દ્ર છો. આઠમું, વજ્ર જેવી નાભિના ધારક આપ વજ્રનાભિ છો. નવમું, સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી આપ સર્વાર્થ સિદ્ધ છો. દસમું, 10 અવતારમાં અંતિમ અવતાર પ્રાપ્ત આપ ઋષભદેવ છો. આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરતા કરતા તેમના 10 અવતાર પણ બતાવી દીધા. સ્તુતિ કરીને પછી ભગવાનને ઐરાવત હાથી ઉપર બિરાજમાન કરીને ઇન્દ્રો આનંદપૂર્વક અયોધ્યા આવ્યા. અયોધ્યામાં ઉત્સવ કીનો ઘર ઘર મંગલાચારજી. ભગવાનની સવારી લઈને ઇન્દ્ર અયોધ્યા આવ્યો અને બાલપ્રભુને નાભિરાજાના મહેલમાં સિંહાસન પર બિરાજમાન કર્યા. તે પ્રિય દર્શન ભગવાનને દેખીને નાભિરાજાનું શરીર હર્ષથી રોમાંચિત થયું ને માયામય નિદ્રા દૂર થતાં માતા મરુદેવી પણ હર્ષપૂર્વક ભગવાનને દેખવા લાગ્યા. ત્યારબાદ માતા પિતાએ પ્રસન્ન ચિત્તથી ઇન્દ્ર ઇન્દ્રાણી સામે જોયું. ઇન્દ્ર ઇન્દ્રાણીએ મહામૂલ્ય આભૂષણો અર્પણ કરીને માતા પિતાનું સન્માન કર્યું તથા સ્તુતિ કરી કે આપ મહાન ધન્ય છો, લોકમાં સૌથી શ્રેષ્ઠ પુત્ર આપને ત્યાં અવતર્યો છે. આપ જગતના ગુરુના પણ ગુરુ એટલે કે માતા પિતા છો. આપ અનેક કલ્યાણને પ્રાપ્ત કરનારા છો. આપનો મહેલ આજે જિનાલય સમાન પૂજ્ય છે, કેમ કે તેમાં સાક્ષાત જિન બિરાજે છે. સ્તુતિ કર્યા બાદ ઇન્દ્રે મેરુ ઉપર કરેલા જન્માભિષેક ઉત્સવનું ઉત્તમ વર્ણન કર્યું. તે સાંભળીને માતા પિતાને પરમ હર્ષ ને આશ્ચર્ય થયું. તેમણે નગરજનોની સાથે મહાન વિભૂતિ સહિત અયોધ્યાપુરીમાં ફરીને ભગવાનનો જન્મોત્સવ કર્યો. તે વખતે અયોધ્યા નગરી સ્વર્ગપુરી સમાન શોભતી હતી. આખા જગતને આનંદિત કરનારો ઉત્સવ અયોધ્યાપુરીમાં થયો. નગરજનોને આનંદ દેખીને ઇન્દ્રે પણ આનંદ નામના નાટક વડે પોતાનો આનંદ પ્રગટ કર્યો ને અદ્ભુત તાંડવ નૃત્ય કર્યું. નાટક દ્વારા ભગવાનના મહાબલ વગેરે 10 ભવ તથા ગર્ભકલ્યાણક અને જન્મકલ્યાણકના દ્રશ્યો દેખાડ્યા. એ વખતે ગંભીર શબ્દોથી એક સાથે કરોડો વાંઝા વાગતા હતા ને ઇન્દ્ર હજાર હાથ તથા હજાર નેત્ર બનાવીને આનંદ નૃત્ય કરતો હતો. તેની આંગળી ઉપર દેવીઓ નાચતી હતી. ઇન્દ્રનું આશ્ચર્યકારી નૃત્ય જોઈને મહારાજા અને મહાદેવી ચકિત થઈ ગયા. ઇન્દ્રોએ જગતના શ્રેષ્ઠ એવા ભગવાનનું ઋષભદેવ નામ રાખ્યું. વૃષ એટલે ઉત્તમ ધર્મ, તેના વડે ભાતી એટલે કે શોભાયમાન હોવાથી તીર્થંકર ભગવાનને ઇન્દ્રે વૃષભ સ્વામી કહ્યા અથવા ભગવાનને પુરુદેવ નામથી પણ સંબોધ્યા. પછી અનેક દેવકુમારોને તથા દેવીઓને ભગવાનની સેવામાં રાખીને ઇન્દ્રો પોતપોતાના સ્વર્ગમાં ગયા. પ્રભુના ચરણમાં વૃષભ લંચન હતું. ભગવાન ઋષભકુમારની બાલચેષ્ટા. ભગવાન ઋષભદેવની બાલચેષ્ટાઓ આશ્ચર્યકારી હતી. તેઓ મંદ મંદ હાસ્ય વડે માતા પિતાના હર્ષને વધારતા હતા. ચંદ્રમા સમાન વૃદ્ધિગત તેમની ઉજ્જવલ બાલ્ય અવસ્થા જગતને આનંદ દેનારી હતી. ક્રમે ક્રમે ભગવાનને વાણી પ્રગટી ને ધીમે ધીમે પાપા પગલી ભરવા લાગ્યા ને સૌનો આનંદ વધારવા લાગ્યા. નાનકડા ભગવાન દેવ બાલકોની સાથે રત્નોની ધૂળમાં રમતા હતા ને માતા પિતાને તથા પ્રજાજનોને આહલાદ પમાડતા હતા. ધીમે ધીમે બાલ્ય અવસ્થા વીતી ને ભગવાન કુમાર થયા. મહાપ્રતાપી ભગવાનનું શરીર કુમાર અવસ્થામાં ઘણી જ શોભાથી ખીલી ઉઠ્યું ને ગુણોમાં પણ વૃદ્ધિ થવા લાગી. તે વખતે તેમનું મનોહર શરીર, મધુરી બોલી, મીઠી નજર અને મલકતા મુખની વાતચીત એ બધું સંસારની પ્રીતિને ભૂલાવી દેતું હતું ને ભગવાન પ્રત્યે પરમ પ્રીતિ ઉપજાવતું હતું. મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન સહિત ભગવાન અવતર્યા હતા. પૂર્વભવના સંસ્કારને લીધે કોઈના શીખવ્યા વગર જ તેઓ બધી વિદ્યા જાણતા હતા. શાહીક સમ્યક દર્શન વડે તેમનું ચિત્ત નિર્મલ હતું ને તેમને સ્વભાવથી જ શાસ્ત્ર જ્ઞાન હતું. તે શાસ્ત્ર જ્ઞાનને લીધે તેમના પરિણામ બહુ જ શાંત રહેતા હતા ને તેમની ચેષ્ટાઓ જગતનું હિત કરનારી હતી. જેમ જેમ તેમનું શરીર અને ગુણો વધતા જતા હતા તેમ તેમ લોકોનો હર્ષ પણ વધતો જતો હતો. એ રીતે જગતના આનંદને વધારતા વધારતા તે ભગવાન વૃદ્ધિને પામતા હતા. પૂર્વ સંસ્કારથી પ્રાપ્ત અનેક પ્રકારની વિદ્યાઓ, લિપિ વિદ્યા, ગણિત વિદ્યા વગેરે તથા કળાઓ, સંગીત, ચિત્રકળા વગેરે તેઓ બીજાને શીખવતા હતા. ક્યારેક મોર, પોપટ, હંસ, કુકડો કે હાથીના બચ્ચાનું રૂપ ધારણ કરનારા દેવકુમારોની સાથે આનંદથી ક્રીડા કરતા હતા. ક્યારેક દેવીઓએ પૂરેલી રત્નોની રંગોળીને આનંદથી દેખતા હતા. ક્યારેક પોતાના દર્શન માટે આવેલા પ્રજાજનો સાથે મધુર હાસ્ય સહિત સંભાષણ કરીને એમને આનંદિત કરતા હતા. એ પ્રમાણે ઋષભકુંવર સુખપૂર્વક રહેતા હતા ને દરરોજ ઇન્દ્ર દ્વારા મોકલાવેલા શ્રેષ્ઠ વસ્ત્રાભૂષણ વગેરે ભોગોનો ઉપભોગ કરતા હતા. ઋષભ કુમારના વિવાહ અને ભરત વગેરે 101 પુત્રો. ઋષભ કુમાર યુવાન થયા, તેમનું રૂપ અતિશય શોભી ઉઠ્યું. તેમનું લોહી દૂધ જેવું સફેદ હતું. તેમના શરીરમાં મેલ કે પરસેવો ન હતો, વિષ કે શસ્ત્રથી તે અભેદ્ય ન હતું, પરમ ઔદારિક હતું ને મોક્ષનું કારણ હતું. ભગવાનના શરીર પર સ્વસ્તિક, કમળ, સમુદ્ર, હાથી, સિંહ, સૂર્ય, ચંદ્ર, રત્નદ્વીપ, વૃષભ, જંબુદ્વીપ, 8 પ્રતિહાર્ય, 8 મંગળદ્રવ્ય વગેરે 1008 સુલક્ષણો શોભતા હતા. રાગ દ્વેષ રહિત ભગવાનના ચિત્તમાં ચંચળ લક્ષ્મી પ્રત્યે બહુ થોડો જ પ્રેમ હતો. ભગવાનની યુવાવસ્થા દેખીને નાભિરાજાએ એક દિવસ વિચારવા લાગ્યા કે આ ઋષભદેવના ચિત્તને હરણ કરે એવી સુંદર સ્ત્રી ક્યાંથી હોય, અને કદાચિત એવી સુંદર સ્ત્રી મળે તો પણ તેમને વિષયરાગ અત્યંત મંદ હોવાથી તેમના વિવાહ કરવાનું ઘણું મુશ્કેલ છે. વળી બીજી વાત એ છે કે ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે તેમનો મહાન ઉદ્યમ છે, એટલે તેઓ જરૂર સંસાર બંધન તોડીને મસ્ત હાથીની જેમ વનમાં જશે ને દીક્ષા ધારણ કરશે. તો પણ તેમનો દીક્ષાકાળ આવ્યા પહેલાં તેમને માટે યોગ્ય સ્ત્રીનો વિચાર કરવો જોઈએ. આમ વિચારી ભગવાન પાસે જઈને નાભિરાજા કહેવા લાગ્યા, હે દેવ, આપ તો જગતના અધિપતિ અને સ્વયંભૂ છો. આપની ઉત્પત્તિમાં અમે માતા પિતા છીએ, એ તો કેવળ લોકવ્યવહાર છે. મારી અભ્યર્થના છે કે આપ સંસાર સૃષ્ટિમાં પણ આપનું ચિત્ત લગાવો ને કોઈ શ્રેષ્ઠ કન્યા સાથે વિવાહ માટે સંમતિ આપો. જો આપ મને કોઈ પણ પ્રકારે ગુરુ એટલે કે મોટા માનતા હો તો મારા આ વચનનું ઉલ્લંઘન કરવું ના જોઈએ. આમ કહીને નાભિરાજા ચૂપ રહ્યા. ત્યારે ભગવાને સહેજે હસતા હસતા ઓમ કહીને તે વાતનો સ્વીકાર કર્યો. નાભિરાજાએ અત્યંત હર્ષપૂર્વક ઇન્દ્રની સલાહ લઈને કચ્છ અને મહાકચ્છ રાજાની 2 બહેનો યશસ્વતી અને સુનંદા સાથે ઋષભ કુમારના વિવાહનો ઉત્સવ કર્યો. દેવોએ પણ પ્રસન્નતાથી તે ઉત્સવમાં ભાગ લીધો. પુત્રવધુઓને દેખીને નાભિરાજા અને મરુદેવી એકદમ પ્રસન્ન થયા. ભગવાન ઋષભ કુમારમાં કામદેવ જોકે અતિશય ભગ્ન થઈ ગયો હતો, છતાં ગુપ્ત રૂપે તે પોતાનો સંચાર કરતો હતો, તેથી બંને રાણીઓ સાથે ભોગ ઉપભોગમાં ઘણો કાળ વીત્યો. એક રાત્રે યશસ્વી મહાદેવીને સ્વપ્નમાં કોળિયો થઈ ગયેલી પૃથ્વી, મેરુ પર્વત, સૂર્ય, ચંદ્ર, હંસયુક્ત સરોવર તથા તરંગવાળો સમુદ્ર દેખ્યો. ભગવાને અવધિજ્ઞાનરૂપી દિવ્ય ચક્ષુ વડે તે ઉત્તમ સ્વપ્નનું ફળ જાણીને કહ્યું કે હે દેવી, તને મહાપ્રતાપી ચક્રવર્તી પુત્ર થશે, અને તરંગવાળો સમુદ્ર એમ સૂચવે છે કે તે પુત્ર ચરમ શરીરી થઈને સંસાર સમુદ્રને પાર કરશે તથા ઇક્ષ્વાકુ વંશને આનંદ દેનારા તારા 100 પુત્રોમાં તે સૌથી મોટો હશે. પતિના મુખથી સ્વપ્નનું ઉત્તમ ફળ જાણીને યશસ્વતી દેવીને ઘણો હર્ષ થયો. પૂર્વે જે અતિગૃદ્ધ રાજા હતો, પછી સિંહ થઈને સંથારો કરીને સ્વર્ગે ગયો, પછી ઋષભદેવની વજ્રજંગ પર્યાય વખતે તેમનો મતિવર નામનો મંત્રી થયો, જે આહારદાન વખતે સાથે હતો, પછી દેવ થયો, પછી સુબાહુ થયો, પછી સર્વાત સિદ્ધિમાં ગયો, તે જીવ ત્યાંથી ચ્યુત થઈને યશસ્વતી દેવીને કુખે ઋષભદેવના પુત્ર તરીકે અવતર્યો. ભરત ચક્રવર્તી જેવા તે વીર પુત્રને ધારણ કરનારી માતા ચકચકતી તલવાર રૂપી દર્પણમાં પોતાના મુખની કાંતિ જોતી હતી ને રત્નોથી ભરેલી ભૂમિ સમાન શોભતી હતી. જે દિવસે ભગવાન ઋષભદેવ જન્મ્યા હતા, બરાબર તે જ દિવસે ફાગણવદ નોમના ઉત્તમ દિવસે યશસ્વતી દેવીએ ભરત ચક્રવર્તીને જન્મ આપ્યો. બરાબર જન્મ આપ્યો. જન્મતા વેદ તેણે બે હાથ વડે પૃથ્વીને આલિંગન કર્યું, તેથી નિમિત્ત જ્ઞાનીઓએ કહ્યું કે તે સમસ્ત પૃથ્વીનો અધિપતિ એટલે કે ચક્રવર્તી થશે. આવા પુત્ર જન્મથી તેના દાદા નાભિરાય તથા દાદીમાં મરુદેવી પરમ હર્ષ પામ્યા. સૌભાગ્યવતી સ્ત્રીઓ દેવી યશસ્વતીને શુભ આશીષ દેવા લાગી કે તું આવા 100 પુત્રની માતા હો. એ વખતે કરોડો દાંડી વડે આનંદના મોટા મોટા નગારા મેઘની જેમ ગાજતા હતા અને વાજા વાગતા હતા. આકાશમાં દેવદેવીઓના જય હો ચિરંજીવ રહો એવા શબ્દો ગુંજતા હતા. રાજમહેલમાં રત્નોની રંગાવલી અને સુવર્ણના કળશ શોભતા હતા. આખી અયોધ્યા નગરીમાં ઉત્સવ થતો હતો. ઋષભદેવે ઘણું દાન દીધું હતું ને ભરત ક્ષેત્રના અધિપતિ થનાર તે પુત્રને ભરત એવા નામથી બોલાવ્યો હતો. ઇતિહાસકારો કહે છે કે હિમવન પર્વતથી માંડીને સમુદ્ર સુધીનું ચક્રવર્તીનું ક્ષેત્ર તે ભરતના નામ ઉપરથી ભારતવર્ષ કહેવાયું. વિધિના જાણનારા મહારાજા ઋષભદેવે પોતે તે પુત્રને અંબોટિયું તથા મુંડન વગેરે સંસ્કારો કર્યા હતા. તે ભરતની ચેષ્ટાઓ તેના પિતા ઋષભદેવ જેવી જ હતી, તેથી તેની હથેળી ચક્ર વગેરે શુભ ચિહ્નોથી શુભતી હતી. તેના પગમાં પણ ચક્ર છત્ર તલવાર વગેરે 14 રત્નોના ચિહ્ન હતા. જાણે કે અત્યારથી એ 14 રત્નો તેની સેવા કરતા હોય. તે ચરમ શરીરી હતા. ચક્રવર્તીના ક્ષેત્રમાં એટલે કે 6 ખંડમાં રહેનારા બધા મનુષ્ય અને દેવોનું જેટલું બળ થાય તેના કરતાં અનેક ગણું વધારે બળ તે ચક્રવર્તીની ભુજાઓમાં હતું. તેનો આકાર અને સ્વભાવ બંને સુંદર હતા. તે એક દિવ્ય મનુષ્ય હતો ને તેની ચેષ્ટાઓ અદ્ભુત હતી. વિશિષ્ટ પુણ્યને લીધે તેને આવી લોકોત્તર સંપદા મળી હતી. જેમને અરિહંત પદની લક્ષ્મી પ્રાપ્ત થવાની છે એવા ભગવાન ઋષભદેવ ભરતના આનંદકારી મુખને દેખતા હતા ને જ્યારે મધુર વચન સહિત પ્રણામ કરીને તે બેઠો થાય ત્યારે વારંવાર આલિંગન કરીને તેને પોતાની ગોદમાં બેસાડતા હતા. પૂર્વભવના બીજા સાથીદારો પણ સર્વાર્થ સિદ્ધિમાંથી ભગવાન ઋષભદેવના પુત્ર તરીકે યશસ્વતીની કુખે અવતર્યા. ભગવાનની વજ્રજંઘ પર્યાયમાં જે અકંપન સેનાપતિ હતો ને વજ્રનાભી પર્યાયમાં પીઠ નામનો ભાઈ હતો તે વૃષભસેન નામનો પુત્ર થયો. જે ધનમિત્ર શેઠ જે મહાપીઠ નામનો ભાઈ હતો તે અનંત વિજય નામનો પુત્ર થયો. સિંહનો જીવ વિજય નામનો ભાઈ હતો તે અનંત વીર્ય નામનો પુત્ર થયો. ભુંડનો જીવ વૈજયંત નામનો ભાઈ હતો તે અચ્યુત નામનો પુત્ર થયો. વાંદરાનો જીવ જયંત નામનો ભાઈ હતો તે વીર નામનો પુત્ર થયો. નોડિયાનો જીવ અપરાજિત નામનો ભાઈ હતો તે વરવીર નામનો પુત્ર થયો. તે ઉપરાંત બ્રાહ્મી નામની એક પુત્રી થઈ. આનંદ પુરોહિતનો જીવ જે પૂર્વભવમાં મહાબાહુ નામનો ભાઈ હતો તે સર્વાત સિદ્ધિમાંથી ચવીને સુનંદા રાણીને કુખે બાહુબલી નામનો પુત્ર થયો. તથા વજ્રજંગ પર્યાય વખતે જે અનુધરી નામની બહેન હતી તે અહીં સુંદરી નામની પુત્રી હતી. એ પ્રમાણે ભગવાન ઋષભદેવને કુલ 101 પુત્રો થયા. તે બધાએ મહાન પ્રતાપી અને ચરમ શરીરી હતા. ભગવાન ઋષભદેવ પ્રથમ તીર્થંકર હતા તો તેમના પ્રતાપી પુત્રોમાં ભરત પ્રથમ ચક્રવર્તી, બાહુબલી પ્રથમ કામદેવ અને વૃષભસેન પ્રથમ ગણધર હતા. આહાહા, કેવો મહાન પરિવાર! આવા ઉત્તમ પુત્ર પુત્રીઓના પરિવારથી શોભતા મહારાજા ઋષભદેવ એકવાર સિંહાસન પર બિરાજતા હતા. ત્યાં બ્રાહ્મી અને સુંદરી બંને પુત્રીઓએ આવીને વિનયપૂર્વક પિતાજીને પ્રણામ કર્યા. ત્યારે ભગવાનને તેમને ગોદમાં બેસાડીને મસ્તક પર હાથ ફેરવ્યો અને તે પુત્રીઓ સાથે વિનોદ કર્યો તથા તેમના શીલ અને વિનયની પ્રશંસા કરી. પછી કહ્યું કે તમારું બંનેનું આવું સુંદર શરીર અને અનુપમ શીલ તેને જો વિદ્યા વડે વિભૂષિત કરવામાં આવે તો તમારો જન્મ સફળ થઈ જાય. આ લોકમાં વિદ્યાવાન મનુષ્ય પંડિતો વડે સન્માન પામે છે. વિદ્યા જ સાચો ભાઈ અને વિદ્યા જ સાચો મિત્ર છે. વિદ્યા જ સદાય સાથે રહેનારું ધન છે. સાચી વિદ્યા વડે સર્વ મનોરથ સિદ્ધિ થાય છે. માટે હે પુત્રીઓ, તમે વિદ્યાને ગ્રહણ કરો. એમ કહીને ભગવાને તે બંને પુત્રીઓને વારંવાર આશીર્વાદ આપ્યા અને પોતાના ચિત્તમાં સ્થિત ઋતુ દેવતાનું સ્મરણ કરીને બંને હાથ વડે ઓ આ વગેરે અક્ષરમાળા તથા 1 2 3 વગેરે અંકો શીખવ્યા. ભગવાનના મુખથી નીકળેલી અને સિદ્ધ માતૃકા જેનું નામ છે તથા સિદ્ધ નમઃ એવું અત્યંત પ્રસિદ્ધ જેનું મંગલાચરણ છે એવી શુદ્ધ અક્ષરાવલી તેમજ ગણિત વ્યાકરણ કાવ્ય વગેરે સમસ્ત વિદ્યાઓ બ્રાહ્મી તથા સુંદરીએ ધારણ કરી. પિતા જેના ગુરુ છે એવી તે બંને પુત્રીઓ વિદ્યા વડે સરસ્વતી સમાન શોભવા લાગી. ભગવાને ભરત બાહુબલી વગેરે સર્વે પુત્રોને પણ ચિત્રકળા નાટ્યકળા વગેરે અનેક પ્રકારની વિદ્યાઓ ભણાવી અને સાથે સાથે અધ્યાત્મ વિદ્યાના પણ ઉત્તમ સંસ્કારો આપ્યા. પ્રજાજનોને માર્ગદર્શન અને રાજ્યાભિષેક. ભગવાન ઋષભદેવનું આયુ 84 લાખ પૂર્વનું હતું. તેમાંથી કુમારકાળના 20 લાખ પૂર્વ પૂરા થયા. તે વખતે કાળના પ્રભાવથી એટલે કે ત્રીજો આરો પૂરો થઈને ચોથો આરો નજીક આવતો હતો, તેથી કલ્પવૃક્ષો સુકાવા માંડ્યા. તેમની ફળ દેવાની શક્તિ ઘટી ગઈ. વગર વાવીએ જે અનાજ ઉગતા તે પણ દુર્લભ થઈ ગયા. મે પ્રજામાં રોગ વગેરે થવા લાગ્યા. તેથી ભયભીત થઈને જીવવાની આશાથી પ્રજાજનો નાભિરાજા પાસે આવ્યા અને નાભિરાજાએ તેમને ઋષભદેવ પાસે મોકલ્યા. સનાતન ભગવાનના શરણે આવીને પ્રજાજનો કહેવા લાગ્યા કે હે દેવ, પિતા સમાન અમારું પાલન કરનારા કલ્પવૃક્ષો હવે નષ્ટ થઈ ગયા છે. ભૂખ તરસ ને ઠંડી ગરમીના અનેક ઉપદ્રવો થવા લાગ્યા છે, તો આ ઉપદ્રવથી અમારી રક્ષા થાય ને અમારી આજીવિકા ચાલે એવો ઉપદેશ આપો ને અમારા ઉપર પ્રસન્ન થાઓ. પ્રજાના દિન વચનો સાંભળીને ભગવાનના હૃદયમાં દયા જાગી. તેમણે ભયભીત પ્રજાને આશ્વાસન આપ્યું કે મનમાં વિચારવા લાગ્યા કે કલ્પવૃક્ષો નષ્ટ થતાં અહીં હવે ભોગભૂમિનો કાળ પૂરો થઈને કર્મભૂમિ શરૂ થઈ છે, તેથી અસી મસી કૃષિ અર્થાત રક્ષણ વેપાર ખેતી લેખન વગેરે કાર્યોની તથા જુદા જુદા ગામ ઘર વગેરેની જેવી રચના પૂર્વ અને પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં વર્તે છે તેવી અહીં પ્રવર્તાવવી યોગ્ય છે, જેથી લોકોનું રક્ષણ અને આજીવિકા સુખપૂર્વક થાય. એમ વિચારીને ભગવાને ઇન્દ્રને યાદ કર્યા કે તરત જ ઇન્દ્ર અને દેવો આવી પહોંચ્યા અને ભગવાનની આજ્ઞા મુજબ ઉત્તમ મુહૂર્તમાં સૌથી પહેલાં માંગલિક કાર્ય કરીને અયોધ્યાપુરીની વચમાં મોટા જૈન મંદિરની રચના કરી તથા 4 દિશામાં પણ 1 જૈન મંદિરની રચના કરી. પછી સુકૌશલ અવંતી વત્સ પંચાલ માલવ રમ્ય કુરુ કાશી કલિંગ અંગ બંગ કાશ્મીર કચ્છ સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર વિદર્ભ કુરુંજાંગલ કોંકણ વનવાસ આંધ્ર કર્ણાટ કૌશલ કેરળ શુરસેન વિદેહ સિંધુ ગાંધાર કંબોજ કેક્ય વગેરે અનેક દેશોની તથા ગામનગરની રચના કરી. વિજયાર્થ પર્વતથી માંડીને દક્ષિણ છેડામાં લવણ સમુદ્ર સુધીના તે દેશોમાં પ્રજાજનોને વસાવીને રાજવ્યવસ્થા કરી. ઇન્દ્રે પુરનગરની રચના કરી, તેથી પુરંદર એવું તેનું નામ સાર્થક થયું. મહારાજા ઋષભદેવ પ્રજાજનોને શસ્ત્રલેખની વિદ્યા વેપાર ખેતી અને શિલ્પ એ 6 કાર્યો દ્વારા આજીવિકાનો ઉપદેશ આપ્યો, કેમ કે તેઓ હજી સરાગી હતા, વિતરાગ ન હતા. આ રીતે ભગવાને 6 કર્મના ઉપદેશ વડે કર્મયુગનો પ્રારંભ કર્યો, તેથી તેઓ કૃતયુગ અથવા યુગ કરતા કહેવાય ને તેઓ જ સૃષ્ટિના બ્રહ્મા કહેવાય. એ સિવાય બીજું કોઈ બ્રહ્મા કે સૃષ્ટિકર્તા નથી. આ બધી રચના અષાઢ વદ એકમના દિવસે થઈ. આ રચના વડે પ્રજાનું પાલન કર્યું તેથી ભગવાન પ્રજાપતિ કહેવાયા. પ્રજા સુખથી રહેવા લાગી. થોડા વખત પછી ઇન્દ્ર વગેરે દેવોએ આવીને ભગવાનને સમ્રાટ પદે સ્થાપ્યા ને મોટો રાજ્યાભિષેક કર્યો. તે વખતે અસંખ્ય યોજન દૂર સ્વયંભૂ રમણ સમુદ્રનું પણ જળ સોનાના દિવ્ય કળશોમાં ભરી ભરીને દેવો લાવ્યા હતા ને તેના વડે જગદગુરુ ભગવાન ઋષભદેવનો અભિષેક કર્યો હતો. અભિષેક પછી સ્વર્ગલોકથી લાવેલા વસ્ત્રાભૂષણ પહેરાવ્યા અને નાભિરાજાએ પોતાના મસ્તક પરનો રાજમુગટ ઉતારીને ભગવાનના મસ્તકે પહેરાવ્યો. તે વખતે ઇન્દ્રે આનંદ નામના નાટક વડે પોતાનો આનંદ વ્યક્ત કર્યો. ભગવાન ઋષભ રાજાએ પ્રજાનું સારી રીતે પાલન કર્યું ને દરેક વર્ગ પોતપોતાના યોગ્ય કાર્યો દ્વારા આજીવિકા કરે એવા નિયમ બાંધ્યા અને તથા પ્રજાના યોગ તથા ક્ષેમની એટલે કે નવીન વસ્તુની પ્રાપ્તિ તથા મળેલી વસ્તુનું રક્ષણ તેની વ્યવસ્થા કરી ને હા મા અને ધિક એવા દંડની વ્યવસ્થા કરી તથા હરિ એટલે કે હરિવંશ, અકંપન એટલે કે નાથવંશ, કાશ્યપ એટલે કે ઉગ્રવંશ અને સોમપ્રભ એટલે કે કુરુવંશ એ ચાર ક્ષત્રિયોને માંડલિક બનાવ્યા. તેમની નીચે બીજા 4000 રાજાઓ હતા. ભગવાને પોતાના પુત્રોને પણ યથાયોગ્ય મહેલ, સવારી વગેરે સંપત્તિ આપી. તે વખતે ભગવાને લોકોને શેરડીના રસનો એટલે કે ઇક્ષુ રસનો ઉપયોગ કરવાનું બતાવ્યું તેથી તેઓ ઇક્ષ્વાકુ કહેવાયા. ભગવાન ઋષભદેવનો રાજ્યકાળ 63 લાખ પૂર્વનો હતો. પુત્ર પૌત્રોની સાથે એટલો લાંબો કાળ જોત જોતામાં વીતી ગયો. ઇન્દ્ર તેમને માટે સ્વર્ગમાંથી પુણ્ય સામગ્રી મોકલતા હતા. આ સંસારમાં પુણ્યથી શું પ્રાપ્ત નથી થતું? દાન, સંયમ, ક્ષમા, સંતોષ વગેરે શુભ ચેષ્ટા વડે પુણ્યની પ્રાપ્તિ થાય છે. સંસારમાં તીર્થંકર પદ સુધીના ઉત્તમ પદની પ્રાપ્તિ પુણ્ય વડે જ થાય છે. હે પંડિતજનો, શ્રેષ્ઠ સુખની પ્રાપ્તિ અર્થે તમે ધર્મનું સેવન કરો. વાસ્તવિક સુખની પ્રાપ્તિ થવી તે ધર્મનું જ ફળ છે. હે સુબુદ્ધિમાન, તમે સુખ ચાહતા હો તો શ્રેષ્ઠ મુનિઓને ભક્તિથી દાન દો. તીર્થંકરોને નમસ્કાર કરીને તેમની પૂજા કરો, શીલ વ્રતોનું પાલન કરો અને પર્વના દિવસોમાં ઉપવાસ આદિ કરો, શાસ્ત્ર સ્વાધ્યાય કરો, સાધર્મીનું સન્માન કરો. આ રીતે પૂર્વના આરાધક પુણ્યના પ્રતાપે ઉત્તમ દેવ દેવેન્દ્રો પણ જેમની આજ્ઞા શિરોધાર્ય કરતા હતા પણ જેમના ઉપર કોઈની આજ્ઞા ચાલતી ન હતી એવા તે મહાત્મય ઋષભદેવે અયોધ્યાના રાજ સિંહાસન ઉપર આરૂઢ થઈને સમુદ્ર પર્યંત સમસ્ત પૃથ્વીનું રાજ્ય કર્યું.